તારીખ 4/3/1997 પૂજ્યભાઈ શ્રીની ડાયરીના બોલ નંબર 1571 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 184
નાન દશામાં પરિણામોના અને દુઃખ પાછા છે નાન દશા છે એક દ્રષ્ટિકોણથી આત્માનો વૈભવ છે જેમ વૈભવમાં અનેક પ્રકારે સંપત્તિની શોભા છે એમ જ્ઞાન દશામાં પણ અનેક પ્રકારે જ્ઞાન વૈભવ આત્મવૈભવ પ્રગટ થાય છે એ સંબંધનું કેટલું વર્ણન અહીંયા લીધું છે અને કહેશે તો બધાને આપ્યું છે 1571 બાંધણીમાં સ્વાધ્યાયના ઉપર કાયદો હતો નિર્વિકલ્પ સ્વરૂપના અવલંબનના પુરુષાર્થમાં ચાલતા વિકલ્પનો નિષેધ વર્તે અને વિકલ્પનું અન્યત્વ ભાસે શું છે પરિણતિ છે એ નિર્વિકલ્પનું અવલંબન લે છે જ્ઞાન દશામાં વિકલ્પ ચાલુ હોય ત્યારે પણ પરિણતિ છે તે નિર્વિકલ્પ સ્વરૂપના અવલંબને નિર્વિકલ્પ ભાવે વર્તે છે જેટલું બળવાન છે તેટલો વિકલ્પનો નિષેધ વર્તે છે ચાલતા વિકલ્પનો નિષેધ વર્તે છે એ ગુણ સ્થાનમાં પણ એની તારતમ્યતા છે અને ઉપર ઉપરના ગુણ સ્થાનમાં એનું બળવાન પણ વિશેષ છે જ્ઞાન દશા છે એ જગતના જીવો માટે એક અજાણ પરિસ્થિતિ છે જ્ઞાનમાં શું ચાલતું હશે એના પરિણામમાં શું ચાલતું હશે એમાં કેટલીક વાતો ખોલી છે એમાં જગત છે એ વિશેથી અજાણ્યું છે એમાં શું શું હોય એટલે કે જ્ઞાનીનો જ્ઞાન વૈભવ કેવો એ જગત માટે એક રહસ્યભૂત વિષય છે અને આમ તો બહુ ભાગ જગતના જીવો ન સમજી શકે એવી એક સ્થિતિ છે પણ મુમુક્ષુ જીવો એ દિશામાં પ્રયત્નવાન હોય જે કોઈ મુમુક્ષુ જીવો એ દિશામાં પ્રયત્ન કરતા હોય એ દશા માટે એને આ સમજાય છે અને એના માટે આ વિષય વધારે એ રહસ્ય સમજવા માટે પ્રયોજનભૂત પણ છે જ્ઞાનીને નિર્વિકલ્પ સ્વરૂપના અવલંબનનો પુરુષાર્થ વર્તે છે એ વર્તતા પુરુષાર્થમાં એમની દશામાં જે વિકલ્પ ચાલતો હોય છે એનો નિષેધ વર્તે છે એનો નકાર આવે છે પુરુષાર્થ છે એ સ્વરૂપ ઉપરની ભીંસ છે સ્વરૂપ ઉપરનું જોર છે અને જે ચાલતો વિકલ્પ છે એનું અન્યપણું પણ ત્યાં સ્પષ્ટપણે જ્ઞાન એને ભાષે છે. આ જે વિકલ્પો ચાલે છે એ મારા સ્વરૂપથી બાહ્ય છે, બીજા છે, એમાં મારું અસ્તિત્વ નથી, તેથી હું એને કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો પણ નથી. બાજુમાં ચાલે છે, સ્વયં ચાલે છે. પોતાનો પુરુષાર્થ, પોતાનું વલણ, પોતાની ભૂંસ, પોતાની ધોર નિર્વિકલ્પ સ્વરૂપ ઉપર જ્ઞાન દશામાં વર્તે છે. બાંધણીમાં ચાલે એના કરતા થોડીક બીજી રીતે ચાલે. નીકળી ગયું. રાગ કા રાગ નહીં હોતા, વિકલ્પ કા રાગ નહીં, રાગ વિકલ્પાત્મક હે, રાગ કા રાગ નહીં હોતા. કિસી ભી પ્રકાર કા રાગ નહીં હોતા. વો તો એસે હી, વો તો અન્ય તત્વ તો હૈ ઓર અપને સ્વરૂપ સે, સ્વરૂપ કે સાથ તો સુસંગત ભી નહીં, મતલબ હમરે સે વો મેલ ભી નહીં ખાતા. તો જિસકે સાથ અપના મેલ નહીં ખાતા વો ઇસકા રાગ કૈસે કરે, ઉસકા રાગ કૈસે હોવે. જિસકે સાથ મેલ નહીં ખાતા હો ઉસકા રાગ કૈસે હોવે, ઉસકા તો મેલ ખાતા નહીં ને. દોસ્તી હૈ નહીં. વિકલ્પ બલવાન હોતા હૈ તો સ્વભાવ કો દબાતા હૈ, મને અપને કો દબાતા હૈ. ઓર સ્વભાવ કે પુરુષાર્થ મેં યાને સ્વભાવ કે બલ મેં વિકલ્પ કા ક્ષય હોતા હૈ. તો રાજમલજી ને કરસ ટીકા મેં ક્યા લિખા હૈ કે કૈસા હૈ આત્મ સ્વરૂપ, યાને આત્મ સ્વભાવ કૈસા હૈ, કે વિકલ્પ કા ક્ષયકરણશીલ હૈ. કૈસા હૈ? વિકલ્પ કા ક્ષય કર ડાલે. કૈસા? આત્મા કા સ્વભાવ હૈ, આત્મા કા સ્વરૂપ હૈ, યાને રાગ કા ક્ષય કરે. રાગ સે સારા સંસાર પનપતા હૈ. જીવ કો રાગ હોતા હૈ તો પૂરા સંસાર પનપતા હૈ. તો સારા સંસાર કા ક્ષય કરને વાલા હૈ, નાશ કરને વાલા હૈ સ્વભાવ. તો એસા આત્મા કા સ્વરૂપ ભી એસા હૈ, લેકિન એસા સ્વરૂપ સે અનજાને હોને સે સંસાર મે જીવ અપને કો સંસારી માન લેતા હૈ. મેં તો ફલાણા ફલાણા સંસારી હું, પર સંસાર મે તો એસા હી ચલે બસ. उनकी जो मान्यता है, अभिप्राय है, वो आगे जाकर के परिभ्रमण बढ़ा करके अंत में दुर्गति में निगोद आदि में ले जाता है. ये इसका नतीजा है. यहाँ तो ज्ञान दिशा का विषय है. પ્રત્યક્ષ સ્વરૂપ સંવેદન પુરુષાર્થ ને ઉછાળે છે. આમાં 8 પોઈન્ટ થી વાત કરી છે, એમાં 1 પોઈન્ટ આ લીધો છે કે જ્ઞાન દશામાં પુરુષાર્થ ઉછળી ઉછળીને આગળ વધે. એ સ્વરૂપ પ્રત્યક્ષતાને કારણે આ વિષય વધારે સૂક્ષ્મ અને રહસ્યવાળો છે, પણ દાખલાથી સમજી શકાય કે પ્રત્યક્ષતામાં પરિણામો ઉપર અસર વધે છે. કોઈ પણ પ્રસંગ હોય, તમારા ભાવો આપણે પ્રત્યક્ષ સત્સંગ કરીએ છીએ એમાં જે વધે છે, અને તમે આ પ્રસંગનું સ્મરણ કરો પછી ભવિષ્યમાં તો એમાં ફેર પડો. હા, ટેપમાં નહીં, તમે વિડીયો ટેપ જોવો તો ફેર પડે. ઓડિયો ટેપમાં તો ફેર પડે છે, વિડીયો ટેપમાં પણ ફેર પડે. અને વિડીયો ટેપ નાની ની હોય ને તો દેશમાં લગભગ ન મળે. પ્રત્યક્ષ જ જોઈએ, દેશના લબ્ધિ માટે પ્રત્યક્ષ સત્સંગ જોઈએ. વિડીયો ટેપથી દેશના લબ્ધિ ન મળે, ઓડિયો ટેપથી તો ન જ મળે, પણ વિડીયો ટેપથી પણ ન મળે. એવી ચર્ચા ચાલી હતી બેનશ્રીની ઉપસ્થિતિમાં. બેનશ્રીને ગુરુદેવ પ્રત્યે ભક્તિ ઘણી, એટલે કોઈ એમ પૂછ્યું કે અમે ગુરુદેવના ટેપ રેકોર્ડિંગ રોજ સાંભળીએ છીએ. પેલા ગુરુદેવ હતા ત્યારની વાત જુદી હતી, પણ હવે અત્યારે તો બીજી કોઈ પરિસ્થિતિ નથી, અને કુદરતી એમની વાણી ટેપમાં રહી ગઈ છે અને બહુ સારા પ્રવચનો આવેલા છે, ઘણા ભાવ પણ સાંભળતી વખતે આવે છે એમને. તો આ સાંભળતા સાંભળતા અમને દેશના લબ્ધિની પ્રાપ્તિ થાય કે ન થાય, પૂછનારને એવી અપેક્ષા હતી કે બેનશ્રીને ગુરુદેવ પ્રત્યે બહુમાન ને ભક્તિ છે એટલે હા પાડી દેશે. એવી અપેક્ષાથી પૂછેલું તો કે ગમે એટલું સાંભળો તો દેશના લબ્ધિ ટેપના પ્રવચન સાંભળતા ન મળે. ચહેરો મેળો ચેષ્ટા દેખાતી નથી, ખાલી શબ્દો સંભળાય છે અને ચેષ્ટા દેખાતી નથી, પણ વિડીયો ટેપ હોય તો એમાં તો જીવન તો જેવું જ દ્રશ્ય હોય છે. હાથ પગ ઓઠ વાળતે ચાલે, હાથ ચાલે, મુદ્રાના દર્શન થાય, એમના મુદ્રા ઉપરના ભાવો દેખાય. તો વિડીયો ટેપ સાંભળતા સાંભળતા દેશના લબ્ધિ થાય કે ન થાય? તો કે ન થાય. કેમ કે ત્યાં ચૈતન્યનું અસ્તિત્વ નથી, ગુરુદેવના આત્માનું ત્યાં અસ્તિત્વ નથી. ટીવીના પડદા ઉપર તમે જોવો છો, વિડીયો નથી, તમે ટીવીમાં જોવો છો, ત્યાં ચૈતન્યનું અસ્તિત્વ નથી. જળ પરમાણુનો ખેલ છે એ બધો, ત્યાં જળ પરમાણુ પરિણમે છે, અને તમે એમાં કલ્પના કરી શકો કે ગુરુદેવ આમ બોલે છે, ગુરુદેવ આવા દેખાય છે, આમ છે આમ છે, પણ ત્યાં છે નહીં. હૈયાતી અને બિન હૈયાતીનો બહુ મોટો ફેર છે. હૈયાતી અને બિન હૈયાતીનો બહુ મોટો ફેર છે. આ સિનેમાના એક્ટર લોકો છે ને, અને રોજ લોકો ટીવીમાં કે સિનેમામાં જોતા હોય, અને એના પોસ્ટરમાં જોતા હોય, પણ એ માણસ જો નીકળ્યો હોય ને તો એની પાસે લોકો કેવા ગાંડા થાય છે. તમે જુઓ, હવે તમે એને હજાર વખત તો એને પિક્ચરમાં જોયો છે તમે, પણ લાઈવ સીન છે એનો રસ જુદો જ છે આખો, એમાં રસ જ જુદો આવે. એટલે પ્રત્યક્ષતાનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. પ્રત્યક્ષ સત્સંગ, પ્રત્યક્ષ સમાગમ, પ્રત્યક્ષ શ્રવણ, આ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે સત્સંગ આદિ, કેમ કે ત્યાં તો હજી ઇન્દ્રિય જ્ઞાનથી પ્રવર્તિત, એનો પણ કોઈ ઓલ્ટરનેટિવ નથી. તો આત્મા જે છે એનું પ્રત્યક્ષ જ્ઞાન થાય, એનો ઓલ્ટરનેટિવ શું હોય શકે? અતિન્દ્રિય પ્રત્યક્ષ છે, તો અતિન્દ્રિય પ્રત્યક્ષ. બીજું કેવળ જ્ઞાન અનંત પ્રત્યક્ષ હૈ, કેવળ જ્ઞાન અનંત પ્રત્યક્ષ, સકલ પ્રત્યક્ષ ઉસકા દૂસરા નામ હૈ સકલ પ્રત્યક્ષ, મેને પૂર્ણ પ્રત્યક્ષ, વો સ્વભાવ પ્રગટ હુઆ હૈ, કેવળ જ્ઞાન મે સ્વભાવ પરિપૂર્ણ પ્રગટ હો ગયા હૈ. તો જો સ્વભાવ કો દેખતા હૈ, યાને સ્વસંવેદન પૂર્વક સ્વભાવ કો કા જો અનુભવ કરતા હૈ, સ્વભાવ મે અહમ બુદ્ધિ ધારણ કરકે, સ્વભાવ કા અવલંબન લે કરકે, જો સ્વભાવ કા અનુભવ કરતા હૈ, વો સ્વભાવ અનંત પ્રત્યક્ષ હૈ, જૈસા કેવળ જ્ઞાન પ્રત્યક્ષ હૈ એસા, ઓર અનુભવ અંશ પ્રત્યક્ષ હૈ. અનંત પ્રત્યક્ષતા કા પ્રત્યક્ષ સ્વસંવેદન સે પ્રત્યક્ષ અનુભવ હોવે, વહાં પુરુષાર્થ ઉછળ કરકે બહાર આતા હૈ. પુરુષાર્થ નો ઉછાળો ક્યાંથી આવે છે? આત્મા મે વીર્ય ગુણ હૈ, ઉસમે અનંત પુરુષાર્થ હૈ, વીર્ય ગુણ મે ઉસકા પરિણમન જોર જોર સે કૈસે પ્રગટ હો, કે અનંત પ્રત્યક્ષ વસ્તુ હૈ, ઉસકો અતિન્દ્રિય પ્રત્યક્ષ સંવેદન જ્ઞાન સે પ્રત્યક્ષ તોર સે પ્રત્યક્ષ કરને મે આતા હૈ, તો પુરુષાર્થ એકદમ ઉછળતા હૈ. પુરુષાર્થ ઉછળવાનો આ કારણ છે. એક બીજો દ્રષ્ટાંત લઈ આવે, બહાર ગામ મે યા પરોક્ષતા મે સમાચાર મિલે કે અપના ફલાણા ફલાણા કુટુંબી સ્વજન કા ડેથ હો ગયા, સુનતે દુઃખ હોગા, રોના આ જાયગા, તો થોડી દેર મે રુદન શાંત હો જાયગા, ફિર તો વહાં જાના હૈ. અબ વહાં પહોંચે તો બીચ મે તો થોડા થોડી શાંતિ હોવી પડે, લેકિન વો શબ્દ દેખતે હી ફિર ક્યા હાલત હોતી હૈ? પ્રત્યક્ષ તો શબ્દો દેખા, ક્યા હાલત હોતી હૈ? એકદમ જોર સે રુદન ચાલુ હો જાયગા. તો જોર કહાં સે આયા પરિણામ મે, અપના પોઈન્ટ કહાં હૈ? પરિણામ મે વો ખેદ કા શોક કા રોને કા જોર સે આયા. તો જોર કહાં સે આયા? કે ચીજ કો પ્રત્યક્ષ દેખને સે આયા, સામને પ્રત્યક્ષ દેખને સે આયા, ઓર ઉતની અસર આ જાયગી કે રાત્રિ કો બિસ્તર પે સોને કો જાયગા તો વો યાદ આ જાયગા, જો શબ્દ દેખાય વો, એસે મરા હુઆ એસે પડા થા, મરા હુઆ એસે પડા થા, મરા હુઆ એસે પડા થા. और कोई मृत्यु काल में उसको देखते हैं मरता हुआ किसी को, वो तो भूल ही नहीं सकता. मतलब का क्या है कि प्रत्यक्षता के असर बहुत होती है, और ज्ञानी को अपना अनंत प्रत्यक्ष स्वरूप अतीन्द्रिय ज्ञान में वेदन प्रत्यक्ष होता है, इसलिए इसका जो पुरुषार्थ है वो उछल करके काम करता है, और उतना जोर से आता है कि उनको दूसरे विभाव परिणाम आते नहीं, और आते तो बहुत कमजोर होकर के आते हैं, इतना जोर खाके नहीं आते हैं, जो भी आते हैं वो भी इतना जोर नहीं खाते हैं. ऐसी स्थिति सहज बन जाती है. तो इसमें एक बात लिया है, अब थोड़ा बीजे धन का विकल्प आया, थोड़ी बात करे थे ना कि अपने दो पॉइंट अलग अलग लिखा है। निर्विकल्प स्वरूप के अवलंबन के पुरुषार्थ में चलते हुए विकल्प का निषेध वर्तता है, उसका अन्यत्व भाषित होता है, पर वो पुरुषार्थ प्रत्यक्ष सर्वसंवेदन के कारण से उछलता है। तो दोनों को कहने में अपने को क्रम बनता है, पहली बात वो किया, दूसरी बात वो किया, दिव्य ध्वनि दोनों बातें एक साथ करती है। दिव्य ध्वनि ये दोनों बात, यानी आठ बात लिया तो आठवां से एक साथ करती है। इसलिए समोसरण में बहुत से जीवों को ज्ञान हो जाता है, समोसरण में इतने जीवों को ज्ञान होता है, लाखों के लाखों जीवों को ज्ञान हो जाता है।
अज्ञानी को भी हो जाता है,
थोड़ा उनकी भावना होती है उसको हो जाता है, भावना होती है उसको हो जाता है, आत्म कल्याण की भावना वाले को हो जाता है। तो जैसे अपने ये पॉपकॉर्न होता है ना, हमारे गुजराती माने धाणी, कैसे मकाई में धाणी, ज्वार में धाणी, दो प्रकार के कॉर्न होते हैं, ज्वारी का भी होता है, मकाई का भी होता है। होली के दिन में ज्वारी का धाणी हमारे वहाँ खाते हैं, मसाला चढ़ा कर। तो जैसे उसको भूंजते हैं कढ़ाई में, हाँ, तो फटाफट धाणी होने लगता है ना, हाँ, उसके दाना फूटने लगता है, ऐसे समोसा में फटाफट ज्ञान होने लगता है समोसा। अनेक जीवों को, बहुत से जीवों को फटाफट ज्ञान होने लगता है। तो देखिए सुनिए, और भी सुनने लायक है कि हम समोसर में गए लेकिन हमारा नहीं हुआ, हमारा नहीं हुआ, क्यों नहीं हुआ, तुम उल्टे चले हैं, पड़सू छे ज्ञान ने राग जुदा छे, एवं जो भेद ज्ञान छे एने पण थाय छे, तिर्यंच ने पण थाय छे। तिर्यंच ने बहु क्षोभसम नथी એટલે આડે વડે બહુ માથું મારતા નથી, અને આપણને જેટલી બુદ્ધિ વધારે એટલું આડે વડે માથું મારવાનું પણ વધારે, એટલે દુરુપયોગ કરીએ છીએ। બાકી સદુપયોગ કરીએ તો એનો લાભ છે, કેમ કે શોષણ વધારે હોય તો સમજવામાં સ્પષ્ટતા વધારે થાય, પણ સદુપયોગ કરવામાં આવે તો, નહીતર એની તકલીફ પણ છે। એક જ જગ્યાએથી લાભ અને નુકસાન બે વાત ઊભી થાય છે, જ્ઞાનનો ઉઘાડ છે એને સાચી દિશા મળે તો એ પારમાર્થિક લાભ થાય એને, અને શાશ્વત આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય। પણ એ જ જ્ઞાન આડેવડે માથું મારે તો નુકસાન પણ એટલું જ કરે, જેટલો ક્ષોભસમ વધારે એટલું નુકસાન પણ વધારે ત્યાં, કેમ કે એનો મત જુદો પડશે, એ અન્ય મતમાં વિયોજે છે, ભગવાનની વાણી સાંભળતો અન્ય મતમાં વિયોજે છે, અને એમાંથી જ અન્ય મતો ચાલ્યા છે, અન્ય મતમાં ક્યાં હોય કે પહેલે તો સુનતે હિ गलत अभिप्राय हो जाता है, अभिप्राय को मत कहते हैं। तो समझो कि मेरा गलत अभिप्राय हो गया, तो मेरे को अनुसरण करने वाले कुछ लोग मिल गए, तो मेरा एक ग्रुप हो गया, और फिर मेरे पीछे सब लोग चलने लगे, तो एक एक पूरा संप्रदाय खड़ा हो गया। इस तरह से ऋषभदेव भगवान जो पहले आदिनाथ तीर्थंकर थे उनकी वाणी सुनते हुए 363 अन्य मत की उत्पत्ति हुई थी। इसके पहले इस भरत क्षेत्र में न तो जैन धर्म था न तो अन्य मत था, युगलिया का क्षेत्र था, कोई धर्म की बात ही नहीं थी। आदिनाथ भगवान ने धर्म चालू किया तो धर्म चालू करने के लिए वाणी निकली और धर्म चालू हुआ, लोगों को ज्ञान होने लगा। लेकिन कुछ विरोधी भी निकले इसमें, मन में विरोध करे, बाहर में नहीं कर सकते, इतना पुण्य नहीं है, क्योंकि वहां से लोग निकाल दे। भक्तजन भक्तजन ज्यादा है, विरोध करने वाले कम है, तो जाहिर में नहीं कर सकते लेकिन मन में विरोध करते हैं और अन्य मत का अनुसरण करते हैं। अन्य मत वाले नहीं करते, फिर चर्चा होती है, वाणी बंद होती है तो आपस में चर्चा करने लगते, देखो वाणी में ऐसी बात आई, दिव्य ध्वनि में ऐसी बात आई, दिव्य ध्वनि में ऐसी बात आई। तो मिसअंडरस्टैंडिंग जो हुआ जिसका भी कोई क्षोभ वाले का, तो उसको फॉलोअप करने वाले कुछ मिल जाते हैं तो वहां से एक नया संप्रदाय चालू हो जाता है। ऐसे 363 अन्य मत चालू हुए और नरक गति पहले नहीं थी भरत क्षेत्र में, वो चालू हुई, जिसने विरोध किया वो नरक गति में गए और मोक्ष गति भी चालू हुई। भगवान के माने से दो गति जो चालू नहीं थी भरत क्षेत्र में चालू हो गई, मोक्ष गति भी चालू हो गई, नरक गति भी चालू हो गई। तो किसी विशेष डेट दापन करने वाले ने ये बोला कि नरक गति चालू हुई, भगवान की वाणी चालू हुई बाद में, ये वाणी चालू नहीं होनी चाहिए थी। लेकिन सब थोड़ी ना नरक में गए, कुछ गए और बहुत से तो मोक्ष में गए। तो मोक्ष में गए वो तुम्हारी नजर में क्यों नहीं आता है, नरक में गए वही तुम्हारी नजर में आया, था ऐसा तो बात चर्चा करने के पीछे कारण है कि वर्तमान काल में भी धर्म का कोई इश्यू खड़ा होता है, इसमें दो पक्ष हो जाता है, एक अनुमोदन करने वाला एक विरोध करने वाला। तो विरोध करने वाला ऐसा बोलता है कि भाई हमारे परिणाम बिगड़ता है, ऐसा आप क्यों करते हो, आपके कारण से हमारे परिणाम बिगड़ते हैं। तो दूसरे लोग ऐसा कहते हैं कि हमारे परिणाम तो सुधरते हैं, तुम्हारे बिगड़ते हैं तो तुम्हारे कारण से बिगड़ते हैं, ये प्रसंग खड़ा हुआ इसलिए नहीं बिगड़ते हैं। तो प्रसंग का विरोध मत करो, इसके कारण से नहीं होता, वो बात चलती है, जब दो पक्ष होता है तो ऐसा चलता है। लेकिन वो तो भगवान तीर्थंकर देव की, आदिनाथ भगवान की वाणी निकली तब भी ऐसा ही हुआ था कि कुछ मोक्ष में गए कुछ नरक में गए। तो भगवान की वाणी निकली वो अच्छा हुआ या अच्छा नहीं हुआ, क्या जजमेंट है इसका?
अच्छा हुआ,
जजमेंट वो है कि वाणी निकली वो अच्छा ही हुआ है, हमको वो साइड नहीं पकड़ दिए है कि किसको नुकसान हुआ, हमको तो लाभ कितना हुआ किसको हुआ, अरे एक को भी हुआ तो बहुत बड़ी बात है, इसका मूल्यांकन हो सकता नहीं है।
आत्मधर्म निकला तो बहुत जी को लाभ,
हाँ लाभ हुआ ही। तो है, इसमें तो प्रकार का निमित्तत्व है, तो प्रकार का निमित्तत्व नुकसान होने का निमित्तत्व नहीं है। दूसरा परिपूर्ण अंतर्मुख स्वभाव की भावना बहिर्मुख वृत्ति का निषेध करती है और बाह्य वृत्ति के प्रति उपेक्षा होती है। क्या लिया है कि आत्मा परिपूर्ण अंतर्मुख स्वभावी है, जो परिणाम बाहर जाता है वो स्वभाव विरुद्ध जाता है। स्वभाव कैसा है? अंतर्मुख होने का स्वभाव है, और अल्प अंतर्मुख होने का स्वभाव नहीं है, पूर्ण अंतर्मुख होने का स्वभाव है। आत्मा का स्वरूप ऐसा है कि परिपूर्ण अंतर्मुखता ही रह जाए, परिणाम बाहर निकले ही नहीं। जैसे भावना वर्तमान में हो गए, अंतर्मुख स्वभाव की भावना ही हुए तो बहिर्मुख वृत्ति का निषेध उसमें आ जाता है। तो जो उपयोग आदि बाहर चलता है तो मेरे स्वरूप से विरुद्ध जाता है, मेरा स्वभाव नहीं। मेरा स्वभाव तो पूर्ण अंतर्मुख रहने का ही है, जम जाने का ही है, बाहर निकलने का मेरा स्वभाव है ही नहीं। फिर भी जितनी बाह्य वृत्ति चल जाती है उसकी उपेक्षा, उसमें निरसपन आ जाता है। जिसको अंतर्मुखी स्वभाव की प्रतीति ने, अंतर्मुख स्वभाव का दर्शन ने, उनको बाह्य वृत्ति में रस आता है। उसको बाह्य वृत्ति में रस आता है, क्योंकि व्यामोह है ना, तो मोह के कारण से रस आता है। लेकिन जिसको आत्मा परिपूर्ण अंतर्मुख स्वभावी है वो तो नजर आता है और उसकी भावना रहती है, उनको बाह्य वृत्ति का निषेध आएगा और बाह्य वृत्ति जितने उसमें चलेगी उसकी उपेक्षा रहेगी, उसमें रस नहीं आएगा। मुनि दशा में तो ये बात बहुत प्रसिद्ध होती है कि मुनियों को इस तरह से दिखाया गया है हमारे शास्त्र में, और मुनियों का दर्शन भी ऐसे ही करना चाहिए। नमो लोई सर्व साहन, नमो आयरयाणम, नमो उज्जायाणम और नमो लोये सर्व साहुणम में मुनियों का दर्शन करना चाहिए, विजुलाइज करना चाहिए। पंच नमस्कार मंत्र बोलते वक्त उसको ज्ञान में लेना चाहिए। किस तरह से? कि जो बाहर निकलने के लिए आलसी हो गए हैं, कैसे हैं मुनिराज? कि जो अंतर्मुख जमने में ही उसको रस है, पर बहुत जमे ही रहते हैं, वो बाहर निकलने में वो आलसी हो गए हैं। तो शास्त्र में एक खास शब्द उसका प्रयोग किया है, नियम शास्त्र में वो शब्द का प्रयोग देखने में आता है कि मुनिराज स्वरूप मंथर है, आलसी मैंने मंथर, खास शब्द है, इसका स्पेशल शब्द है। हाँ, प्रत्येक भाषा में खास खास शब्द होता है। जैसे आप गुजराती भाषा में हो गए साव नक्का मौसम, तो साव शब्द गुजराती में अच्छे बीजे क्या नहीं थे। हिंदी में सपूचा समूचा समूचा कहते हैं, तो आपने गुजराती में गया साव नक्का मौसम, साव शब्द थे नहीं गुजराती में थे, थोड़ा खड़ा शब्द। जैन के ધગશ, ગુજરાતીમાં એક ધગશ નામનો શબ્દ છે, આને એટલી ધગશ છે ને કામની, એટલી ધગશ છે ને, હિન્દીમાં નથી મળતો, એનું અંગ્રેજી નથી મળતું, એનું હિન્દી નથી મળતું, ધગશ એટલે ધગશ. ધગસ મને કહેવાય કે જો કામ કરને કે લગન હોતી હૈ તો લગન મેં ભી જોર વાલી લગન કો ધગસ કહેતે હૈ, પાવરફુલ લગન હોય ઉસકો કહેતે હૈ ધગસ. ગુરુદેવ ને તો ધગસ શબ્દ પર છે તીન તેર તેર ધ શબ્દ બતા એક પરિટ્રેશન વાક્ય બનાયા થા. ધર્મી કો ધ્યાન મેં ધર્મ ધ્યાન મેં, ધર્મી કો ધર્મ ધ્યાન મેં, ધૂન ઓર ધગસ, ધીરજ સે ધૂન, ધીરજ ધૂન ઓર ધગસ, સૌ ધા શબ્દ તેરા લીયા થા, તેર શબ્દ લીયા થા. તબિયત બગડી ને તમારે ત્યાં, તમારા મીરાબાજી કે ઘર પે ઠેરે છે, મેં ઉતારા દીયા થા, ઉતરે છે, તબિયત બિગડી છે, તબિયત મેં તો ડોક્ટર ટ્રીટમેન્ટ કરને કે બાદ આરામ કરને કે લીએ રુક ગયે થે કુછ ચાર પાંચ દિન કે લીએ. પ્રવચન તો નહીં દેતે થે લેકિન હમ લોગ ઇનકે કમરે મેં બેઠતે થે તો ચર્ચા ચલ જાતે થે. ગુરુદેવ કો તો વહી ઘોલન ચલતા રહેતા હૈ. દેખો એસા તેર ધા આયા હૈ, ક્યાં બોલતે થે તેરા ધા આયા હૈ. ધર્મ કો ધર્મ ધ્યાન મેં, ધીરજ સે ધર્મ કી ધૂન ઓર ધગસ, એસા તેર શબ્દ ધગ વાળા દિયા થા. ધર્મ કી ધૂન સે ધૂણી દખાતે હૈ, ધર્મ ની ધૂણી દખાવે છે, એવા બધા તે શબ્દ ધોના લીધા હતા. ધૂણી દખાતે સમજી બાબા અગ્નિ કી ધૂણી હૈ, દખાયા કરતે ને બહુ જલાતે ને, એસે ધ્યાન કી ધૂણી દખાતે હૈ, ધ્યાન કી ધૂણી દખાતે હૈ. તીસરા પર સે ભિન્નત્વ કી ભાવના સ્વરૂપ કે અસંગપણા કો દ્રઢ કરકે પર ભાવ કા એકત્વ કો રોક લેતી હૈ. અપના સ્વરૂપ પર સે સર્વથા ભિન્ન હૈ, એસી સ્વરૂપ કે ભિન્નત્વ કી ભાવના, પર સે મેં ભિન્ન હું, સર્વ સે સર્વ પ્રકાર સે મેં ભિન્ન હું, એસી જો ભિન્નત્વ કી ભાવના હૈ તો સ્વરૂપ કે અસંગપણા કો દ્રઢ કર દેતી હૈ. આત્મા જો અસંગ ચૈતન્ય હૈ ઉસકો દ્રઢ કરતી હૈ ઓર પર ભાવ કે સાથ એકત્વ હોને મેં વો રોક લેતી હૈ, એકત્વ હોને નહીં દેતી. એસે સ્વરૂપ ભિન્ન સ્વરૂપ કો જ્ઞાન મેં લેકર કે ઉસકી ભાવના મેં રહેના ચાહીએ. એ સ્વરૂપ કી ભાવના હૈ, આત્મભાવના હૈ, અસંગ ચૈતન્ય કી ભાવના હૈ. સ્વરૂપ કી અસંગતા હંમેશા હંમેશા બની રહેતી હૈ, ઉસકો દેખના હૈ. હમારા ચૈતન્ય સ્વરૂપ અસંગ તત્વ હી હૈ, કિસી સે હમારા સંગ હુઆ હી નહીં, અંદર મેં વિભાવ ભાવ સે ભી હમારા સંગ નહીં હુઆ તો દૂસરે સે તો સંગ ક્યા હુઆ, હુઆ હી નહીં. ચૈતન્ય ચૈતન્ય હી રહા હૈ, ઉસકી જો ભાવના તીવ્ર હોતી હૈ તો પર ભાવ કા એકત્વ હૈ વો નહીં હોતા, પર ભાવ કા એકત્વ છૂટ જાતા હૈ. શૂન્યત્વ કે અસંગતા કે ભાવના મેં રહેના ચાહી. ફરક પડતા પ્રત્યક્ષતા મિલતી હૈ ને સત્સંગ મેં આત્મભાવો કી પ્રત્યક્ષતા કા અભ્યાસ હોતા હૈ તો બલ મિલતા હૈ સત્સંગ સે બલ મિલતા હૈ ઓર સત્સંગ સે ઉલટા બલ મિલતા હૈ સત્સંગ સે ઉલટા બલ મિલતા હૈ 569 પત્ર મેં કૃપા જે મિલ્યા હૈ વિચાર બળ અસત્સંગ ઓર અસત પ્રસંગ કે કારણ સે વિચાર બળ પ્રવર્તતા નહીં તો ઉલટા બળ હૈ તો યે વિચાર બળ નહીં પ્રવર્તેગા આત્મકલ્યાણ કા જો વિચાર હૈ ઉસકા બળ નહીં કામ કરેગા તો સત્સંગ મેં રહોગે તો આત્મકલ્યાણ કા વિચાર બલવાન હો જાયેગા ફરક પડતા હૈ સ્વરૂપ શુદ્ધત્વ કો ભાને સે પવિત્રતા કા આવિર્ભાવ હોતા હૈ કૃપા બોલને લિયા ને અપના ભી ભાવના દો દિન ચલી કૈલાશ બિલ્ડિંગ મેં ઉસમે શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ એસા લિયા ક્યા લિયા કે મેં આત્મા શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ હું કૈસા હું મેં તો પરિપૂર્ણ શુદ્ધ હું તો આત્મ સ્વરૂપ કી શુદ્ધતા કો પ્રત્યક્ષ કરને મેં પ્રત્યક્ષ કરને વાલે કો દશા મેં શુદ્ધતા પવિત્રતા પ્રગટ હો જાતી હૈ આવિર્ભૂત હો જાતી હૈ જૈસે સ્મરણ કરતે કરતે જિસકા સ્મરણ કરતે હૈ ઉસકા ભાવ બઢ જાતા હૈ કે નહીં બઢ જાતા કિસી કા વિયોગ હોતા હૈ ઉસકા સ્મરણ કરતે હૈ સ્નેહ કે કારણ સે રાગ કે કારણ સે જીતના ભી અટેચમેન્ટ હોતા હૈ તો બાર બાર સ્મરણ આયા કરતા હૈ તો ભાવ તીવ્ર હોતા હૈ કે નહીં હોતા તો હો જાતા હૈ યહાં ભી આત્મા પરિપૂર્ણ શુદ્ધ હૈ શુદ્ધ ચૈતન્ય ધાતુ પરિપૂર્ણ શુદ્ધ હૈ અનંતકાળ નિગોજ મેં રહેને પર ભી સ્વરૂપ કી શુદ્ધતા કભી ગઈ નહીં ઉતની કી ઉતની રહી યે એક આત્મા કી અખૂટ સંપત્તિ હૈ કે જો કભી ખૂટતી નહીં જીતની શક્તિયાં હૈ ઉતની કી ઉતની રહેતી હૈ ઓર ઉસ શક્તિ કે મેં કોઈ શક્તિ કમજોર નહીં હોતી કોઈ શક્તિ કા નાશ તો નહીં હોતા કોઈ શક્તિ કમજોર નહીં હોતી તો એસા સ્વરૂપ હંમેશા હંમેશા શુદ્ધ રહેતા હૈ ઉસકી શુદ્ધતા કો દેખને વાલે કો ઓર ઉસ શુદ્ધતા કા સ્વરૂપ કી ભાવના કરને વાલે કો ભાવના ભાતે ભાતે શુદ્ધતા કા આવિર્ભાવ હોતા હૈ પવિત્રતા કા આવિર્ભાવ સમય સાર મેં તો ઉસકે લિયે ગાથા હૈ કે જો શુદ્ધ આત્મા કો દેખતા હૈ વો શુદ્ધ આત્મા કો પ્રાપ્ત કરતા હૈ અનુભવ કરતા હૈ ઓર જો આત્મા કો અશુદ્ધતા કો દેખતા હૈ વો અશુદ્ધ આત્મા કો પ્રાપ્ત કરતા હૈ સંસાર મેં જીવ એસા પકડ કરતા હૈ કે મેં તો સંસારી હું મેં તો રાગી દ્વેષી હું રાગ દ્વેષ તો હોવે હી મુજે હોવે હી નહીં નહીં હોય કૈસે હોગા હી હોગા પણ રાગ દ્વેષ કિયે બિના યે સબ કામ ચલેગા ભી કૈસા મને સંસાર ચલેગા ભી કૈસા તો જૈસે કોઈ સંસાર ચલાને કા ઠેકેદારી લિયા હો इस तरह से आर्ग्यूमेंट करता है कैसे करता है तुम्हें संसार कैसे चलेगा राग द्वेष नहीं करेंगे संसार में तो राग द्वेष होता ही और हम तो संसारी है तो उनको उनको तो हमेशा हमेशा અશુદ્ધપણા અશુદ્ધ ભાવ રહેગા, ઉનકે ભાવ મેં કભી શુદ્ધતા આયેગી. લેકિન સંસાર મેં રહેતે હુએ ભી અપના શુદ્ધ સ્વરૂપ કો જે દેખતા હૈ ઉસકો આત્મા કા શુદ્ધ ભાવ કા આવિર્ભાવ હોતા હૈ, વો પવિત્ર દશા ઉસકો પ્રાપ્ત હોતી. જેવી ભાવના એવી દશા થઈ જાય છે, જેવી ભાવના એવી દશા થઈ જાય છે. કઈ લોગ ભૂત પ્રેત સે ડર જાતે હૈ ઓર એસે વો ડરપોક હોતે હૈ તો હમેશા એસી બાતે સુનતે હૈ, એસા વિચાર કરતે હૈ પર કભી ઉસકો ભૂત આ જાતા હૈ અંદર મેં. ભૂત કિસી કો આતા નહીં અંદર મેં, કિસી કા આને કો જગા હી નહીં હૈ. શરીર મેં ભી વેક્યુમ નહીં હૈ પર આત્મા મેં ભી વેક્યુમ નહીં હૈ કે કોઈ આ જાય. લેકિન ઉસને એસા સુના, માના, સ્વીકાર કિયા પર બાર બાર વો એસા ચિંતન કરતા રહા. તો એક દિન અંધેરે મેં કલ્પના હો ગઈ કે ફડકા હો ગયા, તો ભૂત આ ગયા. और भूत आ गया नहीं, मुझे भूत का प्रवेश हो गया. मैं राणा भाई भूत से डरते थे. अभी तो नहीं डरते, डरते थोड़े बहुत नहीं, अभी नहीं डरते. बचपन में बच्चे लोग ज्यादा डरते हैं और खास करके वो बहने हैं वो ज्यादा डरती है. इस विषय में भाई प्रकृति उनको ज्यादा होती है ना, छोटा ऐसे बातों में वो रस लेते हैं. भूत प्रेत की बात में वो लोग रस लेते हैं, तो रस लिया ना तो भय प्रकृति तीव्र होगी. तो फिर ऐसी बात सुनते या कोई स्वप्न में आते या कहीं कभी अंधेरे में बाहर निकलने का प्रसंग हो जाते हैं, कुछ कल्पना हो जाती है अंधेरे में कि ये ऐसा ऐसा कुछ दिख रहा है नहीं ना कुछ. फिर तो लाइट प्रकाश में भी आने पर उसको वही दिखता है, तो क्या बोलेगा ये कोने में बैठा है, इधर बैठा है, इधर बैठा है, मुझे दिखता है. वहां तो कुछ दूसरे लोग कहेंगे वहां कुछ है ही नहीं, वहां तो टेबल पड़ा है, कुछ नहीं है. तो कहने दिखता है कुछ है वहां, कल्पना हो जाती है. ये भावना की परिस्थिति में एक साइकोलॉजिकल पोजिशन पैदा होती है बाह्य पदार्थ के विषय में. जो बाह्य पदार्थ पूरा पूरा भिन्न है उसके विषय में भी ऐसी साइकोलॉजी बन जाती है. तो स्वरूप जो अपने से अभिन्न है, जो स्वरूप अपने से अभिन्न है उसमें तो भावना भाते भाते ऐसा ही भाव हो जाता है, स्वरूपमय स्वरूपाकार ऐसा भाव हो ही जाएगा, बन ही जाएगा.
जो रस का बात बोले ना कि कोई भी जो भी रस लेते हैं तो तीव्र हो जाता तो उसमें पता भी नहीं चलता, बेभान हो जाते हैं हम लोग जो भी रस लेते हैं. तो उस समय में कैसा जागृति नहीं रहती है, वो लेते ही चले जाते हैं.
इसके सेकंडों में तीव्र रस ले लेते हैं. किस तरह से देखो के ऑपरेशन थिएटर में अपने को अलाउट कर दिया, तो डॉक्टर काटता है शरीर को, तो शरीर में आत्मबुद्धि बहुत है तो अपन तो वो सहन नहीं कर सकते, लेकिन दूसरे का देख भी नहीं सकते. तो देखते ही सेकंडों में उसका इतना तीव्र निषेध का रस आ जाता है, चक्कर आ जाता है, फेंक हो जाता है आदमी सेकंडों में. तो रस का शक्ति कितना है कि गिनती के सेकंडों में आत्मा मूर्छा खा जाए, मनुष्य मूर्छा खा जाए, इतना रस में ताकत है. इसलिए आत्मभावना में आत्मरस बढ़ता है. इसलिए आत्मभावना सभी स्तर के ज्ञानी साधक आत्मभावना को भाते हैं आत्मरस बढ़ाने के लिए, आत्मरुचि बढ़ाने के लिए. શુદ્ધતા માં સ્થિર રહે, અમૃત ધારા વરસે. મરાશીદાસજી નું પદ છે. શુદ્ધતા મેં સ્થિર રહે, શુદ્ધતા મેં કેલી કરે. પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એની ભાવનામાં, એની સ્થિરતામાં, એની રમણતામાં રહીએ તો અમૃત જેવી શાંતિની ધારા ઉત્પન્ન થાય છે. એના ફળ સ્વરૂપે અમૃત જેવી શાંતિ ઉત્પન્ન થાય અને ધારાવાહી શાંતિ મળે. અંદરથી અમૃતની ધારા છૂટે. શાંતિના ફુવારા ઘણી દશા એવી છે. નગ્ન દિગંબર મુનિ જંગલમાં ધોમ ધકતા તડકામાં ધ્યાન કરતા હોય, લોકોને એમ થતા આટલી ગરમી કેવી રીતે સહન કરતા હશે. આપણે તો રસ્તા ઉપર નીકળી શકીએ નહીં, ઘરમાં ભરાઈ રહેવું પડે પંખા નીચે કે એર કન્ડિશન નીચે. શું એ જંગલની અંદર ખુલ્લામાં એટલી ગરમી પડતી હોય પણ અંદરમાં એ શાંતિના ફુવારામાં બેસી ગયા છે અને ખબર નથી બારમાં ગરમી કેટલી પડે છે. એટલી શાંત દશા અંદરમાં આવે છે. એનું કારણ શું? કે શુદ્ધતામાં સ્થિર રહે, અમૃત ધારા વરસે. શુદ્ધાત્મ સ્વરૂપની ભાવનામાં, શાંત સ્વરૂપની ભાવનામાં ડૂબેલા રહીએ છે, બહારની ખબર નથી પડતી. એટલો શાંતિનો કરંટ ચાલે છે કે બહારની ગરમીનો ખ્યાલ ન રહે. અંદરનો કરંટ છે. પરિપૂર્ણ સુખની પ્રતીતિ પર પ્રત્યે પરમ વૈરાગ્ય અને ઉદાસીનતાને ઉત્પન્ન કરે છે. આત્મામાં પરિપૂર્ણ સુખ ભરેલું છે. કેટલું? પરિપૂર્ણ સુખ ભરેલું, પૂરું સુખ છે. એક અંશે અધૂરું નથી, અનંતમાં ભાગે પણ અધૂરું નથી. એટલું બેહદ પરિપૂર્ણ સુખ ભરેલું છે એનો વિશ્વાસ આવે હજી તો. શું? ત્યાં જગતના ગમે એવા રમણીય પદાર્થો હોય તો પણ એના પ્રત્યે ઉદાસીનતા ને વૈરાગ્ય આવી જાય, નિરસતા આવી જાય. વૈરાગ્ય એટલે નિરસતા આવી જાય, રસ ન પડે. અંદરના સુખની પ્રતીતિ આવવી જોઈએ. સુખ દેખાવું જોઈએ. દેખાવા વિના વિશ્વાસ નથી કરતો આ જીવ, જોયા વિના વિશ્વાસ નથી કરતો. વાતો થી વેલચાયો નથી, જોવે એને વિશ્વાસ આવી જાય. વાતો તો અનંત વાર સાંભળી છે પણ એને વિશ્વાસ આવ્યો નથી. સત્સંગમાં વાતો મળે, ભગવાનના સમર્પણમાં પણ આત્માના સુખની વાતો મળે પણ વાતોથી વિશ્વાસ નથી આવતો. જોવાથી વિશ્વાસ આવે છે. આપણે સ્વાધ્યાયમાં એ વિશે ચાલી ગયો. ક્યાં જોવું? કે જ્ઞાન અકસાઈ, જ્ઞાનનું સ્વરૂપ અકસાઈ સ્વરૂપ જ્ઞાન છે. એ અકસાઈપણું છે એ આકુલતાના અભાવ સ્વરૂપે છે અને સુખનું સ્વરૂપ પણ આકુલતાના અભાવ સ્વરૂપ છે. ત્યાંથી સુખ પકડાય છે, સેમ્પલ છે. ત્યાં ચાલતા જ્ઞાનમાં સુખનો સેમ્પલ છે, સુખરૂપ જ્ઞાન છે. પણ સેમ્પલ ઉપરથી આખી ચીજનો પત્તો લાગી જાય છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. નમૂનો જોઈને આખી ચીજને જ્ઞાનમાં લેવાનું જ્ઞાનનું સામર્થ્ય છે. છે કે નહીં? ચોખાને ભાતને ચડેલા જોવા માટે કે આખા તપેલાના દાણા દાબવા ન પડે. બે દાણા તાવેથા ઉપર લીધા, દાબવું બરાબર ચડી ગયો છે આખું તપેલું. જુઓ એક સાથે જ્ઞાનમાં કેવી બે પ્રક્રિયા થાય છે. જ્ઞાનની સૂક્ષ્મતા જુઓ, જોવે છે ચોખાને અને લક્ષ્મણીએ છે આખા તપેલાને. ઘોળ જેવા જાય ને, ઘોળનો ભેલી આખે રવો હોય છે, કેટલી ચાખે? જરા કણી ચાખે. આખો રવો આવો છે મદાનમાં આવે. ઉપયોગ ક્યાં છે? ચાખવા ઉપર. લક્ષ્ય ક્યાં છે? આખી વસ્તુ ઉપર. એમ જ્ઞાન નો સેમ્પલ બાર છે. ત્યાં ઉપયોગ મૂકે કે રાગ છે કે રાગ નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે. જાણવામાં રાગ નથી ને રાગમાં જાણવું નથી. રાગ જાણતો નથી. જ્ઞાન એટલું જ્ઞાન જ્યાં લક્ષ્યમાં લઈએ તો એ સુખરૂપ છે એમ ભાષા વિના, કેમ કે કસાયના અભાવ સ્વરૂપે છે. પછી એક સેમ્પલ ઉપરથી આખો આત્મા, આત્મો આખો આત્મા અનંત સુખથી ભરેલો છે. જેમ બરફની પાત માંથી એક કણી છૂટી પડે ને ઠંડી લાગે. આખી પાત કેટલી ઠંડી છે ખબર પડે, પણ સુખની પાત જ છે. એક સુખના સેમ્પલ ઉપરથી અનંત સુખની પાત છે આખે. એ લક્ષ્યમાં આવી જવું જોઈએ. એને આત્મલક્ષ થયું, આત્માનું ભાવભાષણ થયું એમ કહેવામાં આવે છે. લક્ષ્યમાં આવવું જોઈએ આત્મા. ખોવાયેલી ચીજ ને તમે ગૂંટો છો ત્યારે જિજ્ઞાસા છે કે નહીં ગૂંટવાની? અને જેટલી કિંમતી ચીજ ખોવાની એટલી એટલી જિજ્ઞાસા તીવ્ર ખરી કે નહીં? હે, 10,000 નું બંડલ ખોવાઈ ગયું હોય તો એટલી તીવ્ર જિજ્ઞાસા, અને 2,00,000 નો હીરો ખોવાઈ ગયો હોય તો એટલી તીવ્ર જિજ્ઞાસા, અને 25 વર્ષ નો છોકરો ખોવાઈ ગયો હોય તો એને ગોતવાની એટલી તીવ્ર જિજ્ઞાસા. જાગે કે ન જાગે, તો આ તો પરમેશ્વર ખોવાઈ ગયો છે, પોતાનો નિજ પરમાત્મા ખોવાઈ ગયો છે. એની જિજ્ઞાસા એના પ્રમાણમાં ન આવે તો એ પરમાત્મા દેખાય એવો નથી. એ તો સ્વાભાવિક છે. સ્વાભાવિક રીતે જ એટલી તીવ્ર જિજ્ઞાસા થવી જોઈએ. પણ પરમાત્મા ખોવાનો છે એવું લાગે છે? પરમાત્મા ખોવાનો છે એવું કઈ લાગે છે? એવું નથી લાગતું. એટલે પરમાત્મા ખોવાનો છે એવું લાગે તો એની વેદના આવ્યા વગર.
પણ એવી દશા, એવી દશા કેમ છે? વાસ્તવિકતા જયારે છે ખોવાઈ ગયો છે, રોજ વાત ક્રાંગો પડે છે, તે છતાં જીવનું
મૂલ્યાંકન નથી. જેટલું હીરાનું મૂલ્યાંકન છે, જેટલું સ્વજનનું મૂલ્યાંકન છે, એટલું નિજ પરમાત્માનું મૂલ્યાંકન નથી. મંથન કરવા જેવો વિષય છે. અંદરમાં ને અંદરમાં મંથન કરવા જેવો વિષય છે કે હું મારા ઘરના સભ્યનો જેટલી કિંમત આંકો છું એટલી મારા આત્માને આંકો છું નથી આપતો. કેમ કે એના ખાતર હું મારા આત્માને અધોગતિમાં લઈ જવાના પરિણામ કરીશ. પોતાપણું કરીને, મમત્વ કરીને થશે શું? અધોગતિમાં જવું તો આત્મા કરતા એને વધારે કિંમત આપી ત્યારે ને. અને સિવાય મૂર્ખામાં શું છે એ કહો છો? કોઈ કોઈ તો છે નહીં, બધા આત્માઓ છે. પ્રારબ્ધ યોગે એક છાપરા નીચે ભેગા થયા છે કે બીજું કઈ છે? પ્રારબ્ધ યોગે એક અંડર સિંગલ રૂફ ભેગા થયા છે. બાકી ટાઈમ થશે, સૌ ચાલવા માંગશે, કેવા નહીં રોકાય. હું જાઉં છું એમ કેવા નહીં રોકાય. ગમે એટલું મમત્વ હશે તો, જનાર ને મમત્વ હશે તો એ નહીં કેવા રોકાઈ શકે. અને બાકીના જે રહ્યા એ મેળ નહીં ખાય. અચિંતે આંખ ઊંચાઈ જાય છે. એટલે જો પોતાની ચીજ હોય તો પોતાથી છૂટી પડે નહીં. પોતાની ચીજ હોય તો પોતાથી છૂટી પડે. આત્માના જ્ઞાન, સુખ, આત્માની સંપત્તિ છે, ક્યારે છૂટી પડતી નથી, પણ પોતે એ બાબતમાં ઉપેક્ષિત અને બેદરકાર છે. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી, જ્યાં પોતાનું ચાલતું નથી, ત્યાં પકડ કરવા જાય છે. ઊંધી પકડ છે. એટલે એકલું જ્ઞાન પકડ માં આવતું નથી, માલુમ પડતું નથી. એટલે એના માટે આખો પ્રોસેસ છે. જે વિદ્યા થી લઈને જેટલા સ્ટેપ લીધા છે એ આખી જે લાઈન ચોક આઉટ કરેલી છે એ એનો પ્રોસેસ જ છે. એટલે સિદ્ધિ રોટલી થાય ને, ઘઉં લાવો એને દળાવો, એને કણિક બનાવો, ઘઉંનું વાળીને રોટલી વણો, પછી રોટલી ખાવા જેવી થાય. સિદ્ધિ તો ક્યાંથી થાય? ઘઉંમાંથી સિદ્ધિ રોટલી થાય તો ન થાય. એનો પ્રોસેસ આટલો થાય, થયા પછી થાય. એવું જ છે આની અંદર કે જે સુખ તમારે જોઈએ છે, સુખ ભોગવવું છે આત્માનું, એ આત્માનું સુખ ભોગવવા માટે એનો જે પ્રોસેસ છે એમાંથી પસાર થવું પડે, ત્યારે એની ફાઇનલ પોઝિશન, રિઝલ્ટેડ પોઝિશન મળે. એ તો ન મળે. અને એટલું સહેલું હોત તો થઈ ગયું હોત ને ક્યારનું. ધર્મના ક્ષેત્રમાં માથાકૂટ કરવાની કંઈ બાકી નથી રાખી આપણે. કોઈ વ્રત પડ્યા, કોઈએ નિયમ લીધા, કોઈએ ઉપવાસ કર્યા, કોઈએ તપ કર્યા, કોઈએ માળા ફેરવી, કોઈએ જપ કર્યા, કોઈએ જાત્રા કરી, કોઈએ દાન દીધા, કોઈએ શાસ્ત્ર વાંચ્યા, કઈક ચોપડા ફેડ્યા, મારતા વળે નહીં. એમ કઈ વળે, કામ તો કામની પદ્ધતિથી જ થાય, પદ્ધતિ વિના કામ થાય નહીં. સ્વાભાવિક છે. અજાણ્યો માણસ, કોઈ છોકરો માસ્તર પાસે ભણ્યા વિના એમને ભણી ગયો, એક છોકરો ઘરમાં આપણે જન્મ, તને ચોપડા લાવી મૂકી દેલ્યો. કહો આને કહેવાય.